ભગવાનના મિત્ર નિષાદરાજ ભરતજીના પરિવારને આશ્વાસન આપી રહ્યા છે. દુઃખ છે, આખા પરિવારને શોકમાં ડૂબેલો જોઈ નિષાદરાજને એમ થાય કે મારા મિત્ર ભગવાન અને એનો પરિવાર આવા શોકમાં હોય તો એના દુઃખના સહભાગી થવા માટે મિત્ર તે કહેવાય કે હંમેશા સુખે દુઃખે સમાન ભાગીદાર બને. ગમે તેવી પરિસ્થિતિ હોય પણ મિત્રતા ન છોડે, ન ભાવે. આજે તો જોઈએ છે કે નબળો પડે એટલે છોડી દો કે છે, હવે એનામાં બહુ કહ રહ્યો. આમ એ મિત્રતા ન કહેવાય, માત્ર સ્વાર્થ. ગુહરાજ છે એક નાનો માણસ, ગામડામાં રહેતો, ઝૂંપડીમાં રહેતો, પણ એનું દિલ ભગવાનની માફક વિશાળ છે. ભરતજીની જે પીડા છે, વ્યથા છે, એને ખૂબ સારી રીતે સમજ્યા પછીથી એટલી શાંતિથી અને પાછું ભગવાનના મિત્ર તરીકે પણ ગંભીરતા એટલી છે, અછકલા પણ નથી, બિલકુલ શાંત, ધીરજપૂર્વક. ઘણી વાર તો માણસ આશ્વાસન આપે ને તેના શબ્દો બહુ તોછડા હોય, પણ વિવેક અને વિનયપૂર્વક આશ્વાસન આપવું એ પણ બહુ મોટું કામ છે. અને એ વ્યક્તિ જે હોય એના સ્તરના શબ્દો આશ્વાસન ના હોવા જોઈએ, હલકા હોય તો પણ અસર ના થાય. અહીંયા તુલસીજી પણ આજે ભગવાનના પરિવારની સાથે જ નિષાદરાજની માફક એ પોતે પણ ભરતજીની ભક્તિને જોઈને, ભગવાનની આગળ એમનું જે સમર્પણ છે એ સદભાવ જોઈને ભક્ત તુલસીદાસજી પણ આની અંદર પોતાની જાતને ભેળવી દે છે. તુલસી ન તુમસો, આ તુલસીદાસ પણ હૃદયપૂર્વક કહે છે ભરતજીની ભક્તિને ઓળખી છે. તુલસી ન તુમસો રામ પ્રીતમ, ભગવાનના ભક્ત દુઃખી હોય તો બીજા ભક્તને પણ એમ થાય કે લાવ, એના દુઃખનો સહભાગી થાવ, એને આશ્વાસન આપી શકો. એટલે તુલસીજીએ કહ્યું કે અરે ભરતજી, તુમસો ન તુમસો રામ પ્રીતમ, તમારા જેવો રામનો પ્રીતમ, નાની સુની વાત, કોઈને પ્રિય કહી દઈએ, કોઈને પ્રીતમ કહી દઈએ, કોઈને પ્રિયા કહી દઈએ, એ જે નાતો છે કે તમે તો વરી ચૂકેલા છો ભગવાન પ્રીતમને, તમારું સમર્પણ કઈ નાનું સૂનું નથી. એટલે તુલસીજીએ પોતાનો મત ત્યાં આગળ મૂકી દીધો. કેવી રીતે? ક્વચિદ અન્યહ, કઈક બીજું, શાસ્ત્ર ગ્રંથોનું ની વાતો તો માનસમાં મૂકી છે, પણ ક્વચિદ અન્ય જે કહ્યું તુલસી રઘુનાથ ગાથા, તો એ મારા હૃદયની ભક્તિ ક્વચિદ અન્ય અહીંયા ગાડી, અને એમાં પોતાને પણ ભરતજીની સાથે, નિષાદજીની સાથે, અને ગંગા કિનારે તે વખતે પણ પોતાને ઉપસ્થિત છે, હતા એમ નથી, તુલસીજી પણ તે સમયે ત્યાં ઉપસ્થિત છે અને કહી રહ્યા છે ન તુમસો રામ પ્રીતમ, તમારા જેવો પ્રેમ આટલો બધો વાલો બીજો કોઈ નથી. તો એને માટે કહ્યું કહત હં સોહે, અને એ કહું છું ને એ શોભી રહ્યું છે, અને એ ભગવાને પણ કહેતા કહેતા એ વાતને સ્વભાવી છે, તુમસો ન પ્રીતમ રામ, તમારા જેવો રામ પ્રિય, ભરત સરિસ કો રામ સનેહી, જગ જપે રામ રામ જપે જી, આખી દુનિયા રામને જપે અને એ રામ ભરતનું નામ. મારો ભરત શું કરતો હશે, શું થશે એનો, એને કોણ સાચવશે, એની કોણ કાળજી લેશે, એને કોણ સમજાવશે, એને સમજાવવાની ઊંચાઈ બીજા કોઈની પાસે નથી. એમ રામ વલોપાત કરતા પોતાના ભક્ત. તો તુલસીજી પણ એ જ કહેવા માંગે છે કે તમને તો કહત અહીં નહીં સોહે કે ભગવાને જે પોતાના શ્રી મુક્તિ કહ્યું છે ને એ શોભાવો અને એ જ શોભશે. તમે આ વ્યથા તમારા મનમાંથી કાઢી નાખો કે મારે લીધે રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું છે, હું નિમિત્ત બન્યો અને મારી માં પણ આવી. શું કહ્યું? કરણી કઠિન માં તું. માએ પણ કેવા કર્મ કરીને કે જેથી જ્યાં સુધી રામ કથા હશે જ્યાં સુધી રામ ત્યાં સુધી આ વ્યથાઓ દરેકને સાંભળવામાં તો આવશે જ અને દરેકના હૃદયને પીડા થશે જ. અને એ વાતને નિમિત્ત પોતાની જાતને ગણી માનીને અને પોતે જ નિમિત્ત બન્યા છે એમ સમજીને આટલી વ્યથા ભરતજી ભક્તિપૂર્વક કોઈ બીજા કોઈ કારણથી, માત્ર ભગવાન પ્રત્યેની પોતાની ભક્તિ છે, સમર્પણ ભાવ છે, એનું સાચું દર્શન ભરતજી આપણને કરાવ્યું. એ સમર્પણ કેવું હોય? અંદર સહેજ પણ છળકપટ ના હોય, માત્ર સમર્પણ એટલે સમર્પણ. એની અંદરથી ભગવાનને પ્રસાદ ધરાવ્યો એટલે સમર્પણ ભાવ. પછી એની અંદરથી એક દાણો હું લઈશ કે મને મળે એ પણ ભાવ કાઢી નાખ્યો. મને મળે કે ના મળે આ તો હવે ભગવાનનો પ્રસાદ થઈ ગયો. સમર્પણ ત્યાગની જેની અંદર હોય તો ભરતજી તમે તો ભગવાનના સમર્પિત થઈ ગયેલા છો. આ જીવન પણ હવે તમારું નથી, તમારું જીવન એ તમારું નથી. કારણ જેને રામે સ્વીકારી લીધું છે અને ભગવાન જેને સ્વીકારી લે એને પોતાનું શું? કે પોતાની પાસે હોય પણ એ પોતાનું નહીં, એ પણ માલિક. પોતાનું આયુષ્ય, પોતાનું જીવન, પોતાનું શરીર, પોતાનું મન એ પણ ભરતજી ભગવાનનું છે, તમારું નથી. તમે તમે કયા અધિકારથી વિચાર કરો છો? ભગવાનને સંપૂર્ણ સમર્પિત થઈ ગયા પછીથી ભગવાન આજ્ઞા કરે ને ભગવાન જે પ્રમાણે સ્વીકારે એ પ્રમાણે જ રહેવાનું હોય. તમે તે જ પણ સ્વતંત્ર નથી તમારા મનથી તમારા માટેનો વિચાર કરવા માટે. કેવી ઊંચી વાત થઈ ગઈ! કહત નહીં સોહે, આ તમને શોભતું નથી. ભગવાનના થયા પછી તમારી ઉપર કયો અધિકાર તમારો? બહુ સ્પષ્ટ છે. એટલે ભરતજીને સંપૂર્ણ સમર્પણ કે હું ભગવાનનો જ છું, ભગવાન મારામાં જ છે, મારાથી ભગવાન સહેજ પણ જુદા નથી. એમ તૈયારી કરો સમજણની. અને જો આ પ્રમાણે તમે સમજીને અમારી વાતનો સ્વીકાર કરી લેશો ને તો પરિણામ મંગલ જાન. પરિણામ એનું ખૂબ સરસ આવવાનું છે, સારામાં સારું આવવાનું છે. તમે જરાય ચિંતા ના કરશો. બસ અમારું એક જ કેવું છે, ધૈર્યાદિ સદગુણયુતમ શુભ શાંત વૃત્તિ. ધૈર્ય સહિત બધી જ બાબતોથી બધી જ વૃત્તિઓ શાંત થઈ, બિલકુલ શાંત. તો આમ ધીરજ ધારણ કરવી આટલા મોટા શોક સમુદ્રની અંદર પાર ઉતરવાનું હોય અને ના હોય નાવ અને હાથે જ તરવાનું હોય, દરિયો આખે આખો તરવાનો હોય, કેટલી કેટલી મુસીબત, કેટલી શક્તિ જોઈએ. પણ ભરતજીના હૃદયની અંદર જે ભગવાનના વિયોગનો દાહ છે એને કોણ શાંત કરી? આપણા ઘરમાં જ કોઈ એવો પ્રસંગ બન્યો હોય અને કોઈક ઘણા બધા આવે, આશ્વાસનો આપે, જેને કે સહાનુભૂતિ કહેવે, બધી વાત કરે, પણ ઘરની અંદર જ મોટો મોભ તૂટી ગયો હોય તે ઘરને હવે ઊંચું કેવી રીતે કરવું? અને તે વખત એમ લાગે કે ભયંકર દુઃખની આંધી આવી હોય અને કોઈ સલાહ આપવા બેસે ને તો એને ઉપદેશ કહેવાય. આંધીમાં ઉપદેશ કોઈ દુઃખની આંધીમાં ઉપદેશ આપે તો એની અસર કેટલી થાય. તો ભરતજી પણ એટલા બધા વ્યથિત છે, એકલા નિષાદરાજ પહોંચી વર્યા નથી ભરતજીને સમજાવવા માટે. તો તુલસીદાસજી પાસે તરત પહોંચી ગયા કે હું છું. અને એક સાધુ, એક તપસ્વી, એક ત્યાગી જયારે આશ્વાસન આપે ને ત્યારે એને એમ થાય કે નહીં, મારા બાપજીએ, એક ત્યાગી પુરુષે મને શાંતિ આપી, મારા મનને શાંતિ. મન સંભવ દારૂણ દુઃખદાર, દીન બંધુ સમતા વિસ્તાર, આસ ત્રાસ ઈર્ષાદ નિવાર. મારી મારો જે કઈ માનસિક ત્રાસ હોય દૂર કરજો. માનસિક ત્રાસ કેટલો બધો હોય છે અને માનસિક ત્રાસ કેટલી પીડા આપતો હોય છે. માણસ પોતાની જાત પોતાના માથાને પણ ના સંભાળી શકે, શું થશે, માથું ભારે થઈ જાય. તો આમ તુલસીજી ભરતજીને સમજાવવા માટે નિષાદરાજની ભારે ધાયા છે. નિષાદજીએ પોતાની થાય એટલો પ્રયત્ન કર્યો, પણ એક માણસ આશ્વાસન આપનાર હોય ને બીજા જોડે પહોંચી જાય તો બે ભેગા થાય તો હાશ આવો તમે પણ જોડે બેસો. આમ સદભાવપૂર્વક તુલસીજી પણ ભરતજીને સમજાવવા પહોંચી ગયા.